એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણે બધા અનુભવીએ છીએ પણ ભાગ્યે જ સમજી શકીએ છીએ. પ્રેમ. આપણે બધા પ્રેમમાં પડીએ છીએ, પ્રેમમાં જીવીએ છીએ, પણ કોઈ પૂછે કે પ્રેમ એટલે શું તો આપણે ગુચવાઈ જઈએ છીએ.
બરાબર.
તો સવાલ એ છે કે વાંક આપણો છે કે પછી જે ફિલ્મો અને વાર્તાઓ સાંભળીને આપણે મોટા થયા છીએ તેનો. આજ ગુચ ઉકેલવા માટે આજે આપણી પાસે રોનાલ્ડ ડી સોઝાનું પુસ્તક છે લવ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બિલકુલ. અને શરૂઆતમાં જે સ્પષ્ટ કરી દો કે આ પુસ્તક પ્રેમ કેવી રીતે કરવો એના કોઈ 5 સ્ટેપ્સ નથી આપતું.
હા, એ કોઈ સેલ્ફ હેલ્પ ગાઈડ નથી.
જરાય નહીં. એના કરતાં આ તો પ્રેમની આ ગૂંચભરી દુનિયાને સમજવા માટે જાણે નવા ચશ્મા આપે છે. લેખક આપણને એક મૂળભૂત સવાલ પૂછવા પર મજબૂર કરે છે.
કયો સવાલ?
કે આ પ્રેમ નામની જે લાગણી આપણને હસાવે છે, રડાવે છે અને અને આખી દુનિયા બદલી નાખે છે, એ ખરેખર છે શું?
વાહ. તો આ નવા ચશ્મા આપનાર લેખકને પહેલા ઓળખી લઈએ. રોનાલ્ડ ડી સુઝા એક જાણીતા કેનેડિયન અમેરિકન ફિલોસોફર છે. એમની ખાસ ઓળખ લાગણીઓના દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફી ઓફ ઇમોશન્સના નિષ્ણાત તરીકે છે.
અને આ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. કારણ કે મોટા ભાગે આપણે શું માનીએ છીએ
કે તર્ક અને લાગણી બે અલગ વસ્તુઓ છે.
હા, દિમાગ અને દિલની લડાઈ.
બરાબર. પણ ડી સુઝા કહે છે કે એવું નથી. તેઓ લાગણીઓને તર્કની દુશ્મન નહીં પણ એક પ્રકારની સાથી માને છે. એટલે જ તેઓ પ્રેમને કોઈ મનોવૈજ્ઞાનિકની જેમ કેસ સ્ટડી તરીકે નથી જોતા,
કે નથી કોઈ બાયોલોજિસ્ટની જેમ માત્ર કેમિકલ રિએક્શન તરીકે જોતા.
ચોક્કસ. મતલબ કે તેઓ એમ નથી કહેતા કે પ્રેમમાં પડો, પણ એ સમજાવે છે કે જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે આપણી અંદર અને આસપાસ ખરેખર શું ચાલી રહ્યું હોય છે. આ દ્રષ્ટિકોણ જ મને ખૂબ રસપ્રદ લાગ્યો.
બરાબર. તેઓ આપણને પ્રેમના રહસ્યને માણતા રહીને તેને સમજવાની કોશિશ કરવા પ્રેરે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? અહીં જ મને લાગે છે સૌથી મોટો ધડાકો થાય છે. ડી સોઝા કહે છે કે પ્રેમ કોઈ એક લાગણી છે જ નહીં.
હા, આ સાંભળીને થોડું અજીબ લાગે પણ તેઓ પ્રેમને એક સિન્ડ્રોમ તરીકે ઓળખાવે છે. હવે સિન્ડ્રોમ શબ્દ સાંભળીને કોઈ બીમારી યાદ કરવાની જરૂર નથી.
હા હા.
એને આ રીતે સમજો. વરસાદ શું છે? એમાં વાદળા, વીજળી, પવન અને પાણીના ટીપા હોય છે. આ બધું સાથે મળીને વરસાદ બને છે. પણ
તમે કોઈ એક ટીપાને પકડીને વરસાદ નથી કહી શકતા.
બિલકુલ.
વાહ, શું સરસ ઉદાહરણ છે. મતલબ પ્રેમ પણ આવો જ એક સિન્ડ્રોમ છે જેમાં આકર્ષણ, કાળજી, ઈચ્છા, યાદો, ઝઘડા, બલિદાન,
હા, આ બધી વસ્તુઓનું મિશ્રણ છે. તમે એમાંથી કોઈ એક વસ્તુને પકડીને પ્રેમ નથી કહી શકતા.
સમજાઈ ગયો.
બરાબર. અને આ સિન્ડ્રોમ કેવી રીતે બને છે તે સમજાવવા પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે, જૂના ગ્રીક ફિલોસોફરોથી શરૂ કરીને
એરિસ્ટોટલ અને પ્લેટો.
હા, જ્યાં પ્રેમના 3 મુખ્ય પ્રકારોની વાત થાય છે. ઇરોસ એટલે કે રોમેન્ટિક અને શારીરિક આકર્ષણવાળો પ્રેમ. બીજો છે ફિલિયા, જે મિત્રતા, ભાઈચારા અને લાગણીના સંબંધોનું પ્રતીક છે. અને ત્રીજો છે અગાપે.
અગાપે એ શું છે?
એટલે કે બિનશરતી, નિસ્વાર્થ પ્રેમ.
ઓકે. અને આ સફર તે અટકતી નથી ખરો ને? પછી વાત આવે છે બાયોલોજીની, આપણા મગજમાં થતા રાસાયણિક ફેરફારોની, અને છેલ્લે જે મને સૌથી મહત્વનું લાગ્યું,
સંસ્કૃતિ.
હા, સંસ્કૃતિ. આપણી ફિલ્મો, ગીતો અને વાર્તાઓ કેવી રીતે આપણી પ્રેમની સમજને ઘડે છે.
અને આ સાંસ્કૃતિક વાર્તાઓનો વિચાર જ આપણને પુસ્તકના સૌથી શક્તિશાળી ખ્યાલ તરફ લઈ જાય છે,
જેનું નામ છે
પેરાડાઇમ સિનેરિયો.
બરાબર.
આ એ સ્ક્રિપ્ટ છે જે આપણને સમાજ અજાણતા જ શીખવે છે.
રોકો. આ પેરાડાઇમ સિનેરિયો થોડું ભારે લાગે છે, જરા સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. વિચારો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ.
ઓકે.
એ જોયા પછી આપણી પેઢીના કેટલાય લોકોને શું લાગતું હતું કે સાચો પ્રેમ એટલે ટ્રેન પાછળ દોડવું, પિતાજીનો વિરોધ સહન કરવો અને અંતે જીત મેળવવી.
સાચી વાત છે.
આ એક પેરાડાઇમ સિનારિયો છે, એક એવી વાર્તા જે આપણને શીખવે છે કે પ્રેમ કેવો હોવો જોઈએ. આ વાર્તાઓ આપણી અપેક્ષાઓ અને વર્તનને નક્કી કરે છે અને ઘણીવાર તો આપણી જાણ બહાર જ.
એટલે એમ કે આપણે પ્રેમ નથી કરતા પણ આપણને શીખવામાં આવેલી
પ્રેમની વાર્તાને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ.
હા, આ તો બહુ મોટો વિચાર છે.
હા, અને આ વિચાર એક બહુ મોટા દાર્શનિક સવાલ તરફ દોરી જાય છે. જો આપણો પ્રેમ શીખવેલો હોય તો શું તે તર્ક વગરનો છે? શું તે સાચો છે? અહીં જ પુસ્તકનો સૌથી જ જટિલ પણ રસપ્રદ ભાગ શરૂ થાય છે.
અને એ સવાલ કયો છે?
સવાલ છે, શું પ્રેમ તર્કસંગત છે? ડી સોઝા એક વિરોધાભાસ રજૂ કરે છે. ચાલો માની લઈએ કે હું કોઈને તેના ગુણો માટે પ્રેમ કરું છું, જેમ કે તેની રમૂજ વૃત્તિ, તેની દયા, તેની બુદ્ધિ.
હા, એ તો સ્વાભાવિક છે, આપણે કોઈના ગુણોથી જ તો આકર્ષાઈએ છીએ ને.
પણ અહીં જ ગૂંચ છે. જો હું એ ગુણોને પ્રેમ કરું છું તો શું સમય જતાં, મારો કહેવાનો મતલબ, એ ગુણો ઓછા થઈ જાય તો મારો પ્રેમ પણ ઓછો થઈ જશે? અથવા જો મને એ જ ગુણો કોઈ બીજી વ્યક્તિમાં વધારે પ્રમાણમાં મળે તો શું તાર્કિક રીતે મારે મારો પ્રેમ બદલી નાખવો જોઈએ?
અરે ના, આ તો બહુ ઠંડી અને ગણતરીવાળી વાત થઈ. પ્રેમમાં આવું ગણતરીપૂર્વકનું ગણિત થોડું હોય? મારા દાદા દાદી 60 વર્ષ સાથે રહ્યા, શું એમના ગુણો ક્યારે બદલાયા નહીં હોય?
બરાબર.
પ્રેમ તો એનાથી કંઈક વધારે છે.
બરાબર, આ જ તો વિરોધાભાસ છે. પણ હવે બીજી બાજુ વિચારો. જો આપણે કહીએ કે હું તને કોઈ કારણ વગર પ્રેમ કરું જ છું, બસ એમ જ, તો શું એ પ્રેમ આંધળો અને અતાર્કિક નથી? જાણે કોઈ પણ જાતના પાયા વગરનો સંબંધ હોય.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એક તરફ કારણો સાથેનો પ્રેમ સ્વાર્થી લાગે છે અને બીજી તરફ કારણો વગરનો પ્રેમ આંધળો લાગે છે, તો પછી સાચો રસ્તો કયો?
ડી સોઝા કહે છે કે સાચો પ્રેમ આ બંધેની વચ્ચે ક્યાંક સંતુલન જાળવે છે, અને આ સંતુલન સમજવા માટે જ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિની ભૂમિકા મહત્વની બને છે.
મને હંમેશા એ સવાલ થતો હતો કે પ્રેમ ખરેખર દિલમાં થાય છે કે દિમાગમાં? આ પુસ્તક કહે છે કે જવાબ કદાચ બંનેમાં છે, અને એ પણ કેમિકલ સ્વરૂપે.
હા, પુસ્તક ઓક્સિટોસિન જેવા હોર્મોન્સની વાત કરે છે. આ એ જ રસાયણ છે જે આપણને કોઈને ગળે મળતી વખતે હૂંફ અને જોડાણનો અહેસાસ કરાવે છે.
ઓહો, કડલ હોર્મોન.
હા, સાથે ડોપામાઇનની પણ ચર્ચા છે, જે આપણને વાહ, મજા આવી ગઈ એવો આનંદ અને પુરસ્કારનો અનુભવ કરાવે છે. આ બધા કેમિકલ્સ પ્રેમ માટેનું એમ કહી શકાય કે હાર્ડવેર તૈયાર કરે છે.
પણ લેખક ચેતવણી પણ આપે છે કે પ્રેમને માત્ર કેમિકલ લોચા માનવાની ભૂલ ન કરવી. જો એવું હોત તો આપણે લેબોરેટરીમાં પ્રેમની ગોળી બનાવી શકતા હોત.
બિલકુલ. અહીં જ પેરાડાઇમ સિનારિયો, એટલે કે આપણી સાંસ્કૃતિક સ્ક્રિપ્ટ જે સોફ્ટવેરનું કામ કરે છે, તે ચિત્રમાં આવે છે. આ કેમિકલ્સ આપણને જે અનુભવ કરાવે છે તેને પ્રેમનું નામ અને અર્થ આપવાનું કામ આપણી વાર્તાઓ કરે છે.
શું છે?
હા, આ એક ખૂબ જ સુંદર ખ્યાલ છે. જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે ત્યારે તેઓ અજાણતા જ પોતાની એક અલગ દુનિયા બનાવી લે છે. એ દુનિયાના પોતાના નિયમો હોય છે, પોતાના અંદરના જોક્સ હોય છે,
એકબીજાને સમજાવવાની ખાસ ભાષા હોય છે.
હા, અને એક સહિયારો ઇતિહાસ હોય છે જે બીજું કોઈ નથી જાણતું.
અને આ જ ખ્યાલ ઈર્ષ્યા જેવી લાગણીને સમજવામાં મદદ કરે છે. નહીં, મને હંમેશા લાગતું કે ઈર્ષ્યા એક નબળાઈ છે. પણ પુસ્તક કહે છે કે ઈર્ષ્યા એ આ બે જણની દુનિયા તૂટી જવાનો ડર છે. કોઈ ત્રીજી વ્યક્તિના આવવાથી એ ખાસ દુનિયા પર ખતરો ઊભો થાય છે, અને એ ડર ઈર્ષ્યા રૂપે બહાર આવે છે.
બરાબર. ઈર્ષ્યાને નૈતિક નિષ્ફળતા તરીકે જોવાને બદલે તેને સંબંધની સુરક્ષા માટેના ખતરા તરીકે સમજવાથી આપણે દોષારોપણ કરવાને બદલે વાતચીત કરી શકીએ છીએ. આ સમજણ સંબંધોમાં ઘણી મદદ કરી શકે છે.
તો આ બધી ઊંડી વાતો પરથી આપણે આપણા શ્રોતાઓ માટે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશો એ છે કે પ્રેમની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા શોધવાનો પ્રયત્ન છોડી દેવો.
હા, કારણ કે પ્રેમ કોઈ એક વસ્તુ છે જ નહીં, એ તો એક ખીચડી જેવો છે, જેમાં લાગણીઓ, વિચારો, યાદો અને સાંસ્કૃતિક મસાલાનો જટિલ મિશ્રણ છે. તેને સમજવાનો શ્રેષ્ઠ રસ્તો તેને વ્યાખ્યામાં બાંધવાનો નહીં, પણ તેના દરેક સ્વાદને માણવાનો છે.
બીજો સંદેશ જે મને સ્પર્શી ગયો તે એ છે કે પ્રેમ તર્કહીન નથી, પણ તેની પોતાની એક અલગ તર્ક વ્યવસ્થા છે. જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે આપણી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે, ખરું ને?
બિલકુલ. જે વસ્તુઓ પહેલાં મહત્વની લાગતી હતી તે ગૌણ બની જાય છે, અને એ વ્યક્તિની ખુશી આપણા માટે સૌથી મોટું મૂલ્ય બની જાય છે. પ્રેમ નવા મૂલ્યોનું સર્જન કરે છે.
સાચી વાત.
અને ત્રીજો સંદેશ, જે આપણા ભારતીય સમાજ માટે ખૂબ જ મહત્વનો છે, તે પેરાડાઇમ સિનારિયો વિશે જાગૃત થવાનો છે. આપણે જાતને પૂછવું જોઈએ.
પ્રેમ વિશેની મારી કલ્પનાઓ મારી પોતાની છે કે પછી કોઈ ફિલ્મ કે સિરિયલમાંથી ઉધાર લીધેલી છે?
બરાબર. આ જાગૃતિ આપણને અવાસ્તવિક અપેક્ષાઓથી બચાવી શકે છે.
અને છેલ્લો ચોથો સંદેશ, આધુનિક સમાજ રોમેન્ટિક પ્રેમ એટલે કે ઇરોસ પર ખૂબ ભાર મૂકે છે, જાણે એ જીવનનું અંતિમ લક્ષ્ય હોય.
હા,
પણ આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે મિત્રતા, ફિલિયા અને નિસ્વાર્થ કાળજી, અગાપે પણ પ્રેમના એટલા જ શક્તિશાળી અને જરૂરી સ્વરૂપો છે.
સાચી વાત છે. એક મજબૂત મિત્રતા કે પરિવારનો સાથ પણ જીવનને એટલું જ સાર્થક બનાવી શકે છે. આ પુસ્તકના કેટલાક વિચારો એટલા ધારદાર છે કે તે હંમેશા યાદ રહી જાય છે.
જેમ કે
પહેલો વિચાર જે આપણે ચર્ચ્યો, પ્રેમ વિશેનો સવાલ એ નથી કે તે તર્કસંગત છે કે નહીં, પરંતુ એ છે કે તે આપણી તર્કસંગતતાને કેવી રીતે ફરીથી ગોઠવે છે.
મને પેલો વિરોધાભાસવાળો વિચાર ખૂબ ગમ્યો. જો હું તમને કારણોસર પ્રેમ કરું તો હું તમને નહીં પણ તમારા ગુણોને પ્રેમ કરું છું, અને જો હું તમને કોઈ કારણ વગર પ્રેમ કરું તો મારો પ્રેમ આંધળો છે. સાચો પ્રેમ આ બંનેની વચ્ચે એક નાજુક દોરી પર ચાલે છે. આ વાક્ય સંબંધોની જટિલતાને કેટલી સુંદર રીતે રજૂ કરે છે.
આ બધી વાતો સાંભળવામાં સારી લાગે છે, પણ તેનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? પહેલો ફાયદો તો આત્મજાગૃતિ છે.
હા,
આપણે આપણી પોતાની લવ સ્ટોરી પર કઈ સ્ક્રિપ્ટનો પ્રભાવ છે તે ઓળખી શકીએ છીએ. આ સમજ આપણને વધુ સભાન પસંદગીઓ કરવા માટે સક્ષમ બનાવે છે
અને સંબંધોમાં પણ સુધારો લાવી શકે છે. ઘણીવાર ઝઘડા એટલા માટે થાય છે કારણ કે બે પાર્ટનર પ્રેમની અલગ અલગ સ્ક્રિપ્ટને અનુસરી રહ્યા હોય છે.
ઓ, એ કઈ રીતે?
એટલે એક માટે પ્રેમનો અર્થ સતત સાથે રહેવું અને વાતો કરવી હોય, તો બીજા માટે પ્રેમનો અર્થ એકબીજાને સ્પેસ આપવી અને સપોર્ટ કરવો હોય. જ્યારે આપણને ખબર પડે કે બંનેની સ્ક્રિપ્ટ અલગ છે, ત્યારે આપણે એકબીજાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
બરાબર. આ પુસ્તક આપણને શીખવે છે કે પ્રેમ વિશે ઊંડાણપૂર્વક વિચારવાથી તેનો જાદુ ઓછો નથી થતો.
બિલકુલ ઉલટાણું, તેની જટિલતા, તેની શક્તિ અને તેના સૌંદર્ય માટે આપણો આદર વધારે છે. મને લાગે છે કે આ પુસ્તક વાંચ્યા પછી પ્રેમ કોઈ રહસ્યમય શક્તિ નથી રહેતો જે આપણા પર હાવી થઈ જાય, પણ એક એવી માનવ પ્રથા બની જાય છે જેને આપણે સમજી શકીએ છીએ અને આકાર આપી શકીએ છીએ.
અને મારો અંતિમ વિચાર એ છે કે આપણે આપણને મળેલી સાંસ્કૃતિક સ્ક્રિપ્ટના માત્ર નિષ્ક્રિય કલાકારો નથી.
ઓકે.
આ પુસ્તક આપણને એ સ્ક્રિપ્ટ વિશે જાગૃત કરે છે અને આપણી પોતાની પ્રેમની વાર્તાના સહલેખક બનવાની સ્વતંત્રતા અને જવાબદારી આપે છે. આપણે કઈ વાર્તા જીવવા માંગીએ છીએ તે પસંદગી આપણી છે.
ખૂબ સરસ. તો આ ચર્ચાના અંતે અમે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીએ છીએ. પ્રેમની કઈ પેરાડાઇમ્સ, સિનારિયો કે સાંસ્કૃતિક વાર્તાએ તમારા જીવન અને અપેક્ષાઓને સૌથી વધુ આકાર આપ્યો છે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.